પવિત્ર શાસ્ત્રમાંથી આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને તેની 24-27 કરણ. માથીની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય તેની 24-27 કલમ આપણે વાંચીએ તથા સાંભળીએ. એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળે છે તેને એક ડાહ્યા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તેનો પાયો ખડક પર નાખેલો હતો માટે તે પડ્યું નહીં. અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપવા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું અને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા ને તે પડી ગયો અને તેનો નાશ મોટો થયો. અને તે જ પ્રમાણે આપણે નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા તેનું 12મો અધ્યાય અને તેની 16-20 કલમ વાંચીએ તથા સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 16-20 કલમ. તેણે તેઓને એવું એક દ્રષ્ટાંત કહ્યું કે એક ધનવાન માણસની ભોંયમાંથી ઘણી ઉપજ થઈ. તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ અને ત્યાં મારું બધું અનાસ તથા મારી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, આરામ લે, ખા પી આનંદ કર. પણ દેવે તેને કહ્યું કે ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે, ત્યારે જે વસ્તુઓ તે સિદ્ધ કરી છે તે કોની થશે? પ્રભુ બાપના પવિત્ર વચનો ઉપર તેમનું ખૂબ જ આશીર્વાદ રેડી દો અને આ વચનો સમજવાને માટે પ્રભુ એમનો સ્પિરિચ્યુઅલ ટચ આપણા દરેકને આપો, આપણા દરેકના હૃદયને પ્રભુ સ્પર્શ કરે. હવે આ જે બાબતોનું આપણે વાંચન કર્યું એમાંથી 3 અન્યની બાબતો વિશે હું થોડું કંઈક કહેવા માગું છું અને પ્રભુ મારી સહાયની મદદ કરે. આપણે ખાલી સાંભળનારા નહીં પરંતુ એને પાડનારા થઈએ એવી પ્રભુ ખાસ મદદ કરે. એક બાબત તો એ છે કે બંનેમાં એક શબ્દ વપરાયો છે, મૂર્ખ માણસ, મૂર્ખતા. બીજો એક શબ્દ વપરાયો છે કે કોઠારો કે વખારો, સંગ્રહ કરવા માટેની જગ્યા. અને ત્રીજો શબ્દ જે એમાં પરોક્ષ રીતે વપરાયો છે તે વોર્નિંગ કે ચેતવણી, વોર્નિંગ કે ચેતવણી. આ 3 બાબતો આપણે જરા ટૂંકમાં જોવા માંગીએ છીએ. તો આ જે શાસ્ત્ર વાંચન આપણે કર્યું એમાં આપણે પ્રભુ જાણ કે જે દ્રષ્ટાંત કહે છે અને જે માણસ સંબંધીની વાત કરે છે માણસ માટે શબ્દ વાપરે છે ઓ મૂર્ખ. અને બાઇબલની અંદર આ મૂર્ખ શબ્દ ઘણી બધી જગ્યાએ વાપરવામાં આવેલો છે. જો તમે ગીતશાસ્ત્રનું પુસ્તક વાંચો ત્યાં ઘણી જગ્યાએ મૂર્ખ શબ્દ વાપરવામાં આવેલો છે. સુલેમાને જે નીતિ વચનના પુસ્તકો લખ્યા એની અંદર તો એણે મૂર્ખ અને ડાહ્યો માણસ કે મૂર્ખ માણસ અને જ્ઞાની માણસ એનું ડિફરન્સિએશન, એમ ડિફરન્સ, એ બંનેમાં ભેદ શું છે એનું ઘણું બધું કહેલું છે. નીતિવચનના પુસ્તકમાં ફક્ત બે કલમ તમારી આગળ વાંચું છું, તમે જરા વિચાર કરજો. પહેલી કલમ છે નીતિવચનનું પુસ્તક 10મો અધ્યાયની પહેલી કલમ. જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે, જ્ઞાની કેડાયો. પણ મૂર્ખ દીકરો, મૂર્ખ પોતાની માને ભારરૂપ છે. નીતિવચન પુસ્તક 15મો અધ્યાયની બીજી કલમ. જ્ઞાનીની જીભ ખરી વિદ્યા ઉછરે છે, જે કંઈ બોલે છે બહુ વ્યવસ્થિત, અપ ટુ ડેટ, ટુ ધી પોઈન્ટ, ઇન્ટલેક્ચ્યુઅલ. પણ મૂર્ખો અથવા મૂર્ખ પોતાના મોડે મૂર્ખાઈને વહેતી મૂકે છે. એને શું બોલે છે એને ભાન જ નથી. મને કે તમને જો કોઈ એમ કે ઓ મૂર્ખ, ખસી જાય ને કદાપી. આપણે ગમે જ નહીં એ શબ્દ સાંભળવાનો. કોઈ માણસ થોડો ગુસ્સાવાળો હોય તો ગુસ્સો કરવા માંડે, હા તમે મારી પીઠ પાછળ મૂર્ખ શબ્દ વાપરો ઇટ્સ ઓકે. પણ સામે મળે કોઈને મૂર્ખ કેવો, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ ડિફિકલ્ટ કરતા હું તો એમ કહું ઇટ ઇઝ વેરી ડેન્જરસ. કોઈ નહીં ના કે મેં એવો શબ્દ નહીં. ખરેખર એ વાત સાચી છે કે એ શબ્દ કોઈને ના ગમે. પણ જો તમે માથીની લખેલી સુવાર્તાના 25મો અધ્યાયમાં જુઓ તો એમાં પાછો એ શબ્દ વાપર્યો છે, પાંચ મૂર્ખી. ખરેખર મૂર્ખી હતી નહીં, કુપિયોમાં તેલ ના લીધું, તૈયારી ના રાખી, અને વરરાજો તો આવી ગયા, વરરાજો તો બાજુએ રહ્યા ને એ બાજુએ રહી ગઈ. ના તો વરરાજાનું મોઈ જોઈ શકી, લાડવી ના ખાઈ શકી, જમણમાં ભાગ ના લઈ શકી, મૂર્ખ. જો તમે જુઓ તો લુકને લખેલી સુવાર્તામાં આવું જ એક દ્રષ્ટાંત છે, અને એની અંદર ભિખારી લાજરસ અને શ્રીમંત માણસ. એ ભિખારી હતો પણ કદાપી પ્રભુની વાતો એ માનતો હતો, પ્રભુનો એને સ્વીકાર કરેલો એટલે એને નામ આપેલું. પણ પેલો શ્રીમંત બહુ લેર, બહુ ભોગ વિલાસ વૈભવ ને બધું ચાહતા, આનંદ પાટ્યો, ઓ માય ગોડ, વાગ્યા જ કરે ડીજે, પણ એનું નામ ને ઉપર જોઈએ છે. ભિખારી લાજરસ નું નામ હતું, સ્વર્ગમાં પ્રભુની પાસે પ્રભુની ગોદમાં બેઠેલો, પેલાનું નામ ને નરકમાં પીડા ભોગવતો આપણે જોઈએ છે. અને ભાઈ બહેનો એક વસ્તુ સાચી છે ને, હું આ જે નામની વાત કરું છું, મૂર્ખને નામ નથી આપવામાં આવ્યું, એટલે હું તમારી આગળ આત્મિક નામની વાત કરું છું. આત્મિક નામ આપવામાં ના આવ્યું હોય એવા નામની વાતો કરું છું. અને દાખલા તરીકે કોઈ નામનું લિસ્ટ હોય અને એમાં નામ હોય કે રેવાશંકર દૂધશંકર, તો સમજ્યા ભાઈ કેવો માણસ છે, કે ફૂલપણીબેન નાથાભાઈ તો એ વ્યક્તિ છે. તો કોઈનું નામ એવું કહી કંઈ સાંભળે મૂર્ખભાઈ મૂર્ખા લાવ, હું થેટ હોઈશ તેટ કાંઈ, એવું નામ જ ના હોય એવું કદી સાંભળીશ કદી, બહુ આમ વિચિત્ર લાગે છે પણ સાચી વાત છે ને. યોહાની લખેલી સુવાર્તા 10મો અધ્યાયમાં પ્રભુ કહે છે, પ્રભુ કહે છે, હું નહીં, હું મારા ઘેટાઓને ઓળખું છું, નામ દઈને એમને હું બોલાવું છું. નામ દઈને પ્રભુ પોતાના ઘેટાઓને બોલાવે છે. વાલા ભાઈ બહેનો, જો તમને આત્મિક નામ મળ્યું નથી તો એનો અર્થ એવો થયો કે પ્રભુ તમને ઓળખતા નથી. તમને કેવી રીતે નામ વગર સ્વર્ગમાં પ્રવેશ મળે? તમે જુઓ પ્રકટીકરણનું પુસ્તક 21મો અધ્યાય અને 27મી કલમ સ્પષ્ટ કહે છે. પ્રકટીકરણ 21મો અધ્યાય અને 27મી કલમ, જેઓના નામ હલવાના જીવન પુસ્તકમાં છે તેઓ જ સ્વર્ગમાં પ્રવેશ કરી શકશે. નામ નહીં હોય તો શું કરીશું ને? મૂર્ખ શબ્દ કોઈને ગમતો નથી, પેલા ભાઈ બહેનો આપણે સજાગ રહીએ અને આત્મિક નામ મેળવી લઈએ. ઇર્મિયા પ્રબોધકનું પુસ્તક ને 5મો અધ્યાય જુઓ અને જરા જોજો, હું તમને કહી બતાવું છું કે પ્રભુ એવું કરે કે એવા મૂર્ખ આપણે ના ઠરીએ. ઇર્મિયા પ્રબોધકનું પુસ્તક એનો 5મો અધ્યાય અને ખાસ કરીને 4થી કલમથી અને એની અંદર જે વાત છે યરુશલેમના રહેવાસીઓ વિશે લખવામાં આવેલી છે. અને એમ એવું લખવામાં આવ્યું છે કે યરુશલેમના રહેવાસીઓ માટે તેઓ મૂર્ખ છે. મૂર્ખ, ઓ માય ગોડ, ફરી પાછો આ મૂર્ખ શબ્દ આવ્યો. મૂર્ખ છે, શા માટે? શિક્ષા કર્યા છતાં સુધર્યા નથી, તેઓ દેવની તરફ ફરવાની ના પાડે છે. બીજો બાયણો એમને ગમે છે, કેમ કે તેઓ યહોવાનો માર્ગ અને પોતાના દેવની ધર્મ રીતે જાણતા નથી. પ્રભુ એવું કરે કે આપણે એવા મૂર્ખોમાં ના ખપીએ. આપણે સજાગ રહેવાનું છે. વી હેવ ટુ બી એલર્ટ. 20મી કલમમાં એ જ 5મા અધ્યાયમાં 20મી કલમથી આગળ તમે જુઓ તો એમાં યાકૂબના વંશજો માટે પાછી આ જ વાત આવી. યાકૂબના વંશજોને મૂર્ખ કયા છે, કેમ? આંખો છતાં જોતા નથી, કાનો છતાં સાંભળતા નથી, કારણ કે તેઓએ પોતાના હૃદયો કઠણ કર્યા છે. આપણે પ્રભુએ સુંદર આંખો આપી છે, આપણે જોઈએ, આપણે કાનો આપ્યા છે, પ્રભુના વચનો સાંભળીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ, એની બહુ જરૂર છે. હવે વાલા ભાઈ બહેનો, બીજો મુદ્દો છે કે તો મેં હમણાં જ કહ્યું એમ કોઠારો વિશે. કોઠાર એટલે વખાર, કે જે આગળ આપણે વસ્તુઓનો સંગ્રહ કરી શકીએ એવી જગ્યા. અને બાઇબલની અંદર ઘણી બધી જગ્યાએ કોઠારો અને વખારો શબ્દ વાપરવામાં આવ્યો છે. લૂકની લખેલી સુવાર્તા જે 12મો અધ્યાય વાંચ્યું એમાં જ 24મી કલમમાં લખ્યું છે, કાગડાનો વિચાર કરો, તેઓ વાવતા નથી, તેઓ કાપતા નથી અને કોઠારોમાં કે વખારોમાં ભરતા નથી. કોઠાર શબ્દ ત્યાં આગળ વાપરવામાં આવેલો છે. માથીની લખેલી સુવાર્તા 6ઠો અધ્યાય અને 26મી કલમ જુઓ. માથી 6 અને 6 એમાં પાછો એ શબ્દ વાપરવામાં આવેલો છે, આકાશના પક્ષીઓ વાવતા નથી ને કાપતા પણ નથી ને વખારોમાં ભરતા નથી. કોઠાર શબ્દ વાપરવામાં આવેલો છે. અને એ જ પ્રમાણે પુનર્નિયમનું પુસ્તક 28મો અધ્યાય જુઓ અને 8મી કલમ. પુનર્નિયમનું પુસ્તક જૂના કરારમાં 28મો અધ્યાય અને 8મી કલમ ને એમાં લખેલું છે કે યહોવા તારી વખારોમાં ને જેમાં તું હાથ ગાલ છે તે સર્વમાં તને આશ્રય દેશે. વખારો કે કોઠારો શબ્દ આવેલો છે. અને છેલ્લો એ વખારોનો શબ્દ તે ખાસ કરીને ઉત્પત્તિનું પુસ્તક 41મો અધ્યાય અને 56મી કલમમાં આવેલો છે. ઉત્પત્તિનું પુસ્તક 41મો અધ્યાય અને 56મી કલમ અને એમાં લખેલું છે કે યુસફે સર્વ કોઠારો ઘડીને મિસરોને અનાજ વેચાતું આપ્યું. પણ હું આજે જે કોઠારોની વાત કરવા માગું છું તે આ બે જ કોઠારો, જે કોઠાર સંબંધી હમણાં આપણે વાંચ્યું તે અને બીજું આ મિસર જે આ યુસફની સાથે સંલગ્ન જે કોઠાર છે તે આપણા જીવનને અથવા આપણા આપણા જીવનને પણ આપણે કોઠારરૂપ સમજી શકીએ છીએ. મૂર્ખ માણસની જે વાત છે, દ્રવ્યવાન પુષ્કળ આપ્યું, બધું બહુ હતું, પણ એનો વિચાર કેવો? સ્વાર્થી, નરદમ સ્વાર્થવૃત્તિ. હું ખાઉં પીવું, આનંદ કરો, ભોગ વિલાસ કરો, બીજાનું જે થવું હોય થાય. પોતાના જીવનરૂપી વખારનો કેવો ઉપયોગ કરવા માગે છે? તમારી વખાર કેવી છે? તમે વિચાર કર્યો છે કે તમારી વખાર કેવી છે? શું તમારી વખાર પ્રભુને માન્ય છે? તમારું જીવન પ્રભુને માન્ય છે? ખાઉં છું, પીઉં છું, આનંદ કરું છું, દુનિયા વાના ને કૌટુંબિક બધી બાબતો ને એશારામ ને આ ઘર ને તે ઘર ને સરસ, ખૂબ ખૂબ જરૂરી છે જીવન માટે. પરંતુ એથી વિશેષ તમારું જીવન, તમારી વખાર કેવી છે? વાલા ભાઈ બહેનો, જો વખાર કે કોઠાની અંદર કઈ કાણું હોય તો અંદર ઉંદર ફરી જાય છે ને, કે જીવા તો અંદર દાખલ થઈ જાય અને આનંદ બગાડી નાખે. જો આપણે મૂર્ખ હોઈશું તો શેતાન ગાજના સિંહની માફક આપણને ગળી જવા માટે તૈયાર છે. આ દુનિયા મૂર્ખાઈ તરફ વળી રહી છે. મૂર્ખાઓનો તોટો નથી. એકને ભૂલો ને બીજાને યાદ કરો. એક તો બધા મૂર્ખો. હું એમ કહેવા માંગુ છું કે પાપમાં આપણું જીવન કેટલું બધું ભ્રષ્ટ થઈ ગયેલું છે. આપણે પાપમાં કેટલા બધા રચ્યા પચ્યા, કેટલા બધા લોકો એવા છે કે જેઓ નાશને માર્ગે મૂર્ખાઈ તરફ આગળ વધી રહ્યા છે. એ કાણું સમરાવવાની જરૂર છે, એને બંધ કરી દેવાની જરૂર છે, નહીં તો કદાચ બધું નિષ્ફળ જાય. હવે ઉત્પત્તિના પુસ્તકમાં જે કોઠાની વાત છે એની સાથે તો યુસફની વાત આવે છે, બરાબર. ઉત્પત્તિને પુસ્તક 39:40 અને 41, 39:40 આ ત્રણ અભ્યાસ, આ ત્રણ અધ્યાય તમે ખાસ વાંચજો. એમાં યુસફ, હવે યુસફ તો એક સામાન્ય ગોવાળનો છોકરો, ભાઈઓથી તરછોડાયેલો, હણાયેલો, માર પામેલો, નહીં એને નાખી દીધેલો કે મરી જાય ખાડામાં, પણ એ ભાગ્યવાન હતો. ભાગ્યવાન 39:39 અધ્યાય તમે વાંચો. પ્રભુ એની સંગાતે હતો, કારણ કે પ્રભુ પર પ્રેમ રાખતો હતો, પ્રભુ પર એને અપાર વિશ્વાસ હતો. જ્યાં કંઈ હાથ નાખે એમાં એને સફળતા મળતી હતી, અને પ્રભુની અપાર કૃપામાં આપણે એને જોઈએ છીએ. ગોવાળમાંથી અને ઠેઠ મોટો રા ત્યાર પછીના પ્રથમ દરજ્જાનો રાજ્ય અધિકારી બનાવવામાં આવે છે ને. પણ એણે એનો કોઠાર કેવી રીતે ઉઘાડેલો? શું એના સ્વાર્થ વૃત્તિ હતી? ના, બિલકુલ નહીં. એને જે એની સત્તા મળી, એ સત્તાનો કેટલો બધો સદુપયોગ કર્યો. એને પ્રભુએ સુંદરશન જોવાનું અથવા તો સ્વપ્ન જોવાનું, સ્વપ્નનો સાચો અર્થ કહી બતાવવાનો કૃપાદાન આપેલો. અને જ્યારે એ પદવીએ પહોંચ્યો ત્યારે એણે પોતાની સત્તાનો સદુપયોગ, એની બુદ્ધિનો સદુપયોગ કર્યો. હા, હું શું કરીશ? તો કે શું, અનાજ બહુ ભરપૂરી પણ આમાં પાકવાનું છે 7 વર્ષ સુધી, તો હું એ અનાજનો સંગ્રહ કરી રાખીશ, કોઠારો મોટા કરીશ. સત્તાનો સદુપયોગ, દુરુપયોગ ને. અને પછી જ્યારે દુકાળના વર્ષો આવ્યા ત્યારે એણે ખુલ્લે હાથે અનાજ મિસરવાસીઓને વેચ્યું. છું કે બાઇબલની અંદર એવું લખવામાં આવ્યું છે કે પૈસા આપીને વેચાતો આપવામાં આવ્યું, પરંતુ કદાચ મફત પણ આપ્યું હશે, દાન જેવું, બહુ ઓછી નજીક કિંમત લોકોને. અને આજુબાજુ ચારે બાજુ દુકાળ હતો ને ઠેઠ. કારણમાંથી એના ભાઈઓ આવે છે અનાજ લેવા માટે, ને સત્તાનો એને સદુપયોગ કર્યો. આપણે બધા બેઠા છે એવું જાણું છું કે આપણી પાસે કોઈ ખાસ સત્તા છે નહીં, એવી કંઈ બહુ મોટી પાઈ પ્રભુએ આપણને આપી નથી, પરંતુ પ્રભુનો આભાર પણ માને છે કે અમારા કેટલાક ભાઈ બહેનો પાસે સારી એવી સત્તા પણ છે, થોડી વર્ક પણ છે, નોકરી ઉપર થોડી સત્તા છે. તમે સત્તાનો કેવો ઉપયોગ કરવા માંગો છો? શું તમે કોઈનું ભરું કરવાની મનમાં ઈચ્છા રાખો છો ખરા? જો પ્રભુએ તમને સારી પદવી આપી છે, તે પદવીનો સદુપયોગ કરી કોઈનું સારું થાય એવું તમે કદી વિચાર્યું છો ખરું? મેં સાંભળ્યું છે ત્રણ માણસો ઇન્ડિયામાં, આપણા ભાઈઓ ઘણી મોટી જગ્યાએ પહોંચેલા, ધાર્યું એટલું સરસ કામ કરી શકે, ધાર્યું હવે નોકરી આપી શકે, મદદરૂપ થઈ શકાય. છોકરી કોઈનું કશું કર્યું નથી. પ્રભુ હિસાબ માંગશે. જો તમને પ્રભુએ કંઈ દાન આપ્યું છે, જો પ્રભુએ તમને સત્તા આપી છે, તે સત્તાનો સદુપયોગ કરો, કોઈનું ભલું કરો. ભલું કરો, દેશમાં રહે, અને વિશ્વાસુપણાની પાછળ લાગે. બાઇબલ એવું કહે છે. અને જો કેવું થયું, જ્યારે આ યુસફે ની પાસે સત્તા આવી ત્યારે, અને જ્યારે એના ભાઈઓ અનાજ લેવા માટે આવ્યા ત્યારે એક મુલાકાત થઈ, મેળાપ થયો. વર્ષોથી પોતાના ભાઈઓથી જુદો હતો, ભાઈઓની સાથે મેળાપ થયો, બાપની સાથે મેળાપ થયો, એમને બોલાયા પોતાના દેશમાં, એમને ઠરઠામ કર્યા, આનંદ ઉત્પન્ન કરે, આનંદ જીવનમાં આનંદ આવે એવું વાતાવરણ ઊભું કર્યું. સદુપયોગ કર્યો. કે છે કે એડમંડ હિલેરી જ્યારે હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ સર કર્યું, હિમાલય જાણો છો ને, 5 માઇલ ઊંચો છે, 5 માઇલ સૌથી ઊંચામાં ઊંચો, હજુ સુધી એટલો ઊંચો કોઈ પર્વત થયો નથી. પણ તે એ જશન પાકો બીજો આવશે ને, કારણ કે આ બધું ફર્યા કરે ઘટના છે. પણ અત્યારે તો એ છે, તો જ્યારે એડમંડ હિલેરીએ ત્યાં આગળ એમ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરે, તે વખતે તો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર આ બધું બહુ ઠપ, બહુ પ્રાથમિક કક્ષાએ. પણ કે છે કઈ કેટલાય ફોન આવ્યો, કેટલી ચારે બાજુથી એને બહુમાન મળ્યું ને કેટલું દાન મળ્યું. તમે જાણો છો એને શું કહ્યું? એને એમ કહ્યું, ઉભા રોકે છે, સૌથી પહેલું માન તે હું મારા સ્વર્ગીય જીવતા દેવને આપવા માંગુ છું. કારણ કે જો મારો પ્રભુ મારી સાથે ના હોત, હું કઈ ના કરી શક્યો હોત. વિધાઉટ હિમ આઈ કેન ડુ નથિંગ, વિધાઉટ હિમ આઈ એમ સ્યોરલી ડાય, વિધાઉટ હિમ આઈ કેન ડુ નથિંગ. એને આગળ વિચાર કર્યો કે આટલા બધા પૈસા લોકોએ બધા મને આપે છે, શું કરું? અને તરત એને વિચાર આવ્યો, પેલા ગુરખા પ્રજાનો, નેપાળ પ્રજાનો, કે જેમની પાસે ખાવાને અન્ન નથી, દવાખાની વ્યવસ્થા નથી, સ્કૂલની વ્યવસ્થા નથી, અનાથ લોકો માટે, વિધવાને માટે, વૃદ્ધોને માટે કંઈ રહેવાની સગવડ નથી. અને એમણે આ બધું સ્થાપ્યું અને પૈસા મૂક્યા ત્યાં આગળ કે ભાઈ એ બધી સંસ્થાઓ ચાલુ રહે. સદુપયોગ, તમે તમારી વખારોનો, જીવનરૂપી વખારોનો કેવો ઉપયોગ કરવા માગો છો? પ્રભુ ખાસ માગશે તમારી પાસે હિસાબ, પ્રભુ મારી પાસે ખાસ હિસાબ માગશે. ત્રીજો મુદ્દો, આ જે ધનવાન દ્રવ્યવાન માણસ જેને પ્રભુએ મૂળ તરીકે નવાજ્યો, એનો જયારે આપણે વાંચન કરીએ છીએ ત્યારે પ્રભુ એને કહે છે, ઓ મૂર્ખ, આજ રાત્રે તારો જીવ માખી લેવામાં આવશે, આ બધું કોનું થશે? કે છે વોર્નિંગ. આપણું આ પવિત્ર પુસ્તક, ઇટ ઇઝ ફિલ્ડ વિથ સો મેની વોર્નિંગ્સ, એક પછી એક, એક પછી એક, એક પછી એક, કેટલી બધી વોર્નિંગ છે. કદી તમે એ વાંચી જો, પહેલેથી જ ઉત્પત્તિના પહેલા જ પુસ્તકમાં આદમના હવાએ પ્રભુએ સ્થાપિત કર્યા એદમવાડીમાં, નહીં પછીથી કહ્યું કે તમે બધા ઝાડોનું ફળ ખાજો, આરામથી રહેજો, ખુલ્લી હવામાં ફરજો, પણ આ વચ્ચેના ઝાડનું ફળ ના ખાશો. જો ખાધું તો મારે આત્મા વોર્નિંગ આપી, અને શેતાને એમને ભરમાને એમણે ફળ ખાધું, પછી પાપે પ્રવેશ કર્યો, બરાબર, મૃત્યુએ પ્રવેશ કર્યો, અને પરસેવો પાડીને રોટલી ખાવાનો વારો આવ્યો. વોર્નિંગ, એ નાનું પુસ્તક વોર્નિંગ જ છે ને. પ્રભુ એવને બહુ દુઃખ થયું કે આ નિનવેહ નગરના લોકો બધા પાપમાં અને ભૂંડાઈમાં રચ્યા પચ્યા રહ્યા છે, અને પ્રભુ કૃપાયમાન થયા અને એમણે પ્રભુએ નક્કી કર્યું કે એમનો નાશ કર્યો. પરંતુ પ્રભુ એમને તક આપવા માગતા હતા, અને એટલા માટે એમણે યુનાનો ઉભો કર્યો. અને યુના પ્રબોધક જ્યારે ત્યાં એમની પાસે ગયો ને, એણે ઉપદેશ આપ્યો કે પ્રભુ તમને કહે છે કે તમે પાછા ફરો, પસ્તાવો કરો ખરા હૃદયથી, નહીં તો પ્રભુ આવશ્ય દેવ છે, પ્રભુ ગુસ્સે થનાર છે, અને પ્રભુ તમારો સંહાર કરશે. અને બધા લોકો તાટમાં બેઠા ને પસ્તાવો કર્યો, અને પ્રભુનો કોપ શમી ગયો. આમોસનું પુસ્તક વાંચો, ચોથો અને પાંચમો, જે જરા જુઓ અત્યારે જ, આમોસનું પુસ્તક ચોથો અને પાંચમો અધ્યાય, અને એ જ હઠેલી ઇસ્રાયલ પ્રજા, બહુ બહુ પ્રભુ એમના માટે કરે છે. તો એક વાર, ત્રણ વાર લખ્યું છે, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં. પ્રભુ આટલું બધું કરે છે તો એ પાપમાં અને મૂર્તિ પૂજામાં ભટકી ગઈ, અને ચેતવણી આપી પ્રભુએ, તું તારા જીવતા દેવ યહોવાને મળવાને તૈયાર થઈ જા. પ્રભુ કોપાયમાન થયા છે આમોસ દ્વારા, ચેતવણી આપી, તું મળવાને તૈયાર થઈ જા. મળી ગઈ, તારે જો હસ્તધૂન નથી કરવાના, પ્રભુનો કોપ સળગી ઉઠવાનો છે. તેમ છતાંય આમોસ કે, પ્રબોધક કહે છે કે, ઓ યુસફના બાકી રહેનારા, જો યુસફના જે વંશજો છે એની બાબત છે, વાંચો અંદર આપેલું છે, યુસફના બાકી રહેનારા, જો તમે પાછા ફરશો, પ્રભુનું નામ લેશો, મૂર્તિ પૂજા બંધ કરશો, ન્યાયને ગ્રહણ કરશો, પાપને ધિક્કારશો, તો કદાચ પ્રભુ હજુ એની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર રાખશે અને તમારો નાશ થતો બચાવશે. વોર્નિંગ આપી, કેટલી બધી વોર્નિંગો આપેલી છે. પૂર્ણ નિયમનું પુસ્તક 28મો અધ્યાય 1 થી 6 કલમ જયંતિભાઈ વાંચશો તો આપણે વોર્નિંગ સાંભળીએ, શાપ આશીર્વાદના રૂપમાં, તરત જ પછી શાપ પણ મળે છે. જયંતિભાઈ, પૂર્ણ નિયમનું પુસ્તક 28મો અધ્યાય 1 થી 6 કલમ.
અને જો યહોવા તારા દેવની વાણી ખંતી સાંભળીને તેની જાજના હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં આવશે તો એમ થશે કે યહોવા તારા દેવ પૃથ્વીની સર્વ પ્રજાઓ કરતા તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે. અને જો તું યહોવા તારા દેવની વાણી સાંભળશે તો આ સર્વ આશીર્વાદ તારા પર આવશે ને તને મળશે. નગરમાં તું આશીર્વાદિત થશે, ખેતરમાં તું આશીર્વાદિત થશે. તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ તથા તારા ઢોરનું ફળ અને તારી ગાયનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા આશીર્વાદિત થશે. તારી ટોપલી તથા તારી કથરોટ આશીર્વાદિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે.
પંદર થી વીસ કલમ જરા વાંચશો. હવે એનાથી વાત વિરુદ્ધ, શા જો તમે આમ નહીં કરો તો આમ થશે.
પંદર ની કલમ થી વીસ ની કલમ સુધી, પણ જો યહોવા તારા દેવની વાણી ન સાંભળતા તેની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું તેઓનો તું પાળીને અમલ નહીં આણે તો એમ થશે કે આ સર્વ શાપ તારા પર ખાલીને તને પકડી પાડશે. તું નગરમાં શાપિત થશે ને તું ખેતરમાં શાપિત થશે. તારી રોટલી તથા તારી ટોપલી તથા તારી કથરોટ સ્થાપિત થશે. તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ, તારી ગાયનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા સ્થાપિત થશે. તું અંદર આવતા તેમજ બહાર જતા સ્થાપિત થશે. અને જે કોઈ કામમાં તું હાથ કરશે તેમાં યહોવા તારા પર શાપ તથા હાર તથા ધમકી મોકલશે એટલે સુધી કે જે ગુંડા કામ કરીને તે મારો ત્યાગ કર્યો છે તેથી તારો સંહાર થાય ને તું જલ્દી નાશ પામ.
ચેતવણી, બે નાની ચેતવણી હું કહું છું, સમય જાય એટલે આગળ વધુ. માથીને લખેલી સ્વાર્થ છઠ્ઠો અધ્યાયને પહેલી કલમમાં નાની ચેતવણી પણ બહુ મોટી, નાની પણ બહુ મોટી. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મ કૃત્યો કરવાથી સાવધાન રહો, વોર્નિંગ. લોકો જુએ, ફરકેટ, સાવધાન રહો, નહીં તો આકાશમાં તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. તમે સમજી શકો છો. બીજું જુઓ, માથીને લખેલી સુવાર્તા 18મો અધ્યાય ત્રીજી કલમ, માઠી 18:3. જો તમે નહીં ફરો ને બાળકોના જેવા નહીં થાવ તો વોર્નિંગ આપી શું થશે? તો આકાશમાં તમારા થાવ તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસો. બાળક નમ્ર નિર્દોષ જે કંઈ કહે તરત માની લે. જો આપણે પ્રભુના વચનો પાળતા નથી, વાંચતા નથી, સાંભળતા નથી, પાળતા નથી તો આપણો નાશ થવાનો છે. કેટલી બધી ચેતવણીઓ બાઇબલ બધી બહુ છે. હું જો કહેવા બેસું તો પાર ના આવે, પણ હું નથી કહેતો, પણ છતાં મને આ એક કહેવાનું મન થઈ જાય એટલે કહું છું. પહેલું રાજા 9મો અધ્યાય 3-7, પહેલું રાજા 9મો અધ્યાય 3-7, તારા બાંધેલા મંદિરે મેં પવિત્ર કર્યું છે, મારું હૃદય નિરંતર ત્યાં છે. દેવ યહોવા બાપ કે છે સુલેમાન, જો તમે મારી આજ્ઞાઓ તથા નિયમો શુદ્ધ હૃદયથી અને પ્રમાણિકપણે પાળશો ને અન્ય દેવોની સેવા નહીં કરો તો ઇસ્રાયેલના રાજ્યાસન પર વારસની ખોટ પડશે નહીં. પણ જો તમે જો તેમ નહીં કરો તો આ મંદિરને હું મારી દ્રષ્ટિ આગળથી દૂર કરીશ અને સર્વલોક મધ્યે ઇસ્રાયેલ દ્રષ્ટાંતરૂપ તથા કહાણીરૂપ થશે. ઇસ્રાયેલ માટે ચેતવણી છે. આપણો આદિ માત પિતા એના માટે સૌથી પ્રથમ ચેતવણી, આપણા માટે પણ ચેતવણીઓ છે. આપણે ચેતવણીઓ વાંચવાની છે. કઈ ચેતવણી આપણા માટે આપણને લાગુ પડશે એ પ્રમાણે આગળ વધવાનું છે. હવે સત્ય ઘટના કહી અને પછી વાત બંધ કરો. લગભગ 100 વર્ષ પહેલાં અમેરિકામાં બધે સ્ટીમ લોકોમોટિવ ધુમાડિયા ઇન્જિનો ચાલતા હતા રેલવેના, અને તે વખતની આ વાત છે. અને એન્જિન ક્રોસિંગ આવે ત્યારે ઘણી બધી વાર અકસ્માત થાય, ટ્રક સાથે કે કાર સાથે કે આવી રીતે, અને બહુ ભારે નુકસાન થાય, ઘણી બધી જાનહાનિ થાય. તો તે વખતે જે રેલ રોડ કંપની હતી એને જાહેરાત આપી, પબ્લિકને આવકાર આપ્યો, પબ્લિકને કહ્યું કે તમે એમાં ભાગ લો અને મારે અમને જાહેરાતનો જવાબ આપો. શું? ત્રણ શબ્દ શોધો અને જો એ ત્રણ શબ્દ અમને યોગ્ય લાગશે, ચેતવણી, વોર્નિંગ સાઇન તરીકે, અમારે વોર્નિંગ સાઇન તરીકે ક્રોસિંગ આગળ મૂકવું છે, રેલવે ક્રોસિંગ આગળ, તો અમે તમને $2500 ઇનામ આપી શકીએ. કોઈ કંઈક $2500 તો કશું નહીં, તે વખતે તો કદાચ $25,000 જેવા હશે. 100 વર્ષ પહેલાની વાત. એક માણસ હશે, કોઈ નસીબ વાળો, જયંતિભાઈ જેવો, કે એણે ત્રણ શબ્દ શોધી કાઢ્યા, સ્ટોપ, લુક એન્ડ લિસન. સ્ટોપ, લુક એન્ડ લિસન. બહુ ગમી ગયા રેલવે કંપની વાળા અધિકારીઓ. હવે ગણતરી કરો, ત્રણ શબ્દના $2500, એક શબ્દના કેટલા થયા? $833 થયા. $833 એક શબ્દના થયા. હું જયારે 25-1 વર્ષનો હતો ત્યારે એક બહુ ભયંકર બનાવ બનેલો. મારું વતન બોરસદ છે. બોરસદની પાસે એક ભાદરણ કરીને ગામ છે, ત્યાંથી રેલવે જાય છે નડિયાદ, નેરો ગેજ રેલવે આજે પણ ચાલુ છે. અને રેલવે આવતી હતી પેટલાદ પાસેના એક ગામ પાસેથી પસાર થતી હતી, રેલવે ક્રોસિંગ આવ્યો, રોડ હતો, અને બોરસદથી ST ની બસ પેસેન્જરો ભરીને, ભરચક હોય છે ગામડામાં તે વખતે, તો વાહન વ્યવહાર એટલે પડ્યા ના કકડા, ફાટા ગાડી આવી ગઈ, અને ડ્રાઈવરે જોયું હા કૂચ, અને ઉપર ધુમાડો નીકળે છે એટલે એન્જિન આવે, ગાડી આવે છે. પણ એણે કદાચ એની દ્રષ્ટિએ વિચાર્યું કે હું કદાચ નીકળી જઈશ, પણ એનાથી નીકળ્યું નહીં, એન્જિન તો આવી ગયું. અને વાગી પછી એ ધક્કો વાગ્યો એસટી બસને, કે કુલાંટ ખાઈને ખાડામાં, તે તૂટીને ભૂકો થઈ ગયો. ઓછામાં ઓછા 40 માણસ ઓનધે સ્પોટ જાન ગુમાવ્યા, બહુ મોટો બનાવ કહેવાય. 40 માણસ ને આખું પેટલાદ ને બોરસદના બધાના ગામો સગાલા બધા શોકમાં ડૂબી ગયા, બહુ મોટી વાત. અને ડ્રાઈવર તો કૂદી પડ્યો, બચી ગયો. પણ જે કંડક્ટર હતો એ તો જુવાન, જો છોકરો, ખેડૂતનો દીકરો. અમારું બોરસદ ગામ છે, અમારો સમાજ છે ખ્રિસ્તી સમાજ, જેને ખાસીવાડી કહેવામાં છે, લત્તાની પાછળથી રસ્તો જાય છે, પહેલાં પગપાળા રસ્તો હતો ને ખેતરો તરફ લઈ જાય, તો આ છોકરાનું ખેતરી એ બાજુ, એટલે ત્યાંથી આવ જા કરે, ખેતરમાંથી નોકરીએ જાય, પછી ખેતરમાં ઘર, ખેતરમાં રહે, પેલા બરબાર લોકો એ ટાઈપના, એટલે ઘણા લોકોને રડતા કરતા એ છોકરાને મળવા, જોવા કે લેવા જતા મેં સાંભળેલું. મેં મારી આંખી જોયેલા, કદાચ ઓલિવરભાઈ ખબર હોય તો, ખબર છે ઓલિવરભાઈ તમને? અચ્છા, આવો ઘટના બની ગયેલો. હવે ત્યાર પછી તો લોકોએ ખાસ સ્ટ્રિક્ટ થયા, અને પછી ST વાળાએ નક્કી કર્યું કે જે કોઈ ગાડી લઈને જાય ત્યાં આગળ એને ઉતરવાનું, ચેક કરવાનું, પછી જ ગાડી આગળ જવા દે. ત્યાર પછી હું 3-4 વાર પેટલાદ ગયો છું, મેં જોઉં છું કે એનું પાલન થાય છે. અરે ભાઈ બહેનો, ક્રોસિંગ આગળ જ્યાં આગળ માણસ રાખવામાં ના આવે ત્યાં આગળ વોર્નિંગ સાઇન, અત્યારે પેલી ચોકડીવાળી નહીં વોર્નિંગ સાઇન અહીં આગળ હોય છે, પણ મારા ભાઈ બહેનો, વોર્નિંગ સાઇન, ચેતવણીઓ, પેલા તો $833 એક શબ્દના, ને આની અંદરની વોર્નિંગ સાઇન, હું એમ કહું ફ્રી, બાઇબલની કિંમત શું? બહુ નજીક કિંમતનો પ્રભુએ, પ્રભુનો ઘણો આભાર માનીએ, આપણને આવું પવિત્ર પુસ્તક લગભગ ફ્રી જેવું આપેલું છે. એટલે આવો જે વોર્નિંગ સાઇન છે તો કેટલી બધી મહાન છે, ફ્રીમાં મળી છે, પણ આપણે જો એનો ઉપયોગ જ ના કરીએ, એને જોઈએ જ નહીં, એના તરફ દુર્લક્ષતા સિવાય તેનો કોઈ અર્થ રહે ખરો? પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે તેના પવિત્ર પુસ્તકમાં જે ચેતવણી આપણને માટે મૂકેલી છે એને સમજીએ અને એનો આપણા જીવનમાં અમલ કરીએ. પ્રભુની એવી ઈચ્છા છે કે આપણને જે આશીર્વાદો પ્રભુ આપે છે એને શેર કરીએ. પૈસા એટલા ના આશીર્વાદ વાત નહીં કરતો, કોઈ જુવાન છોકરો હોય ને એને શક્તિ છે, તાકાત છે, યૌવન ને લીધે એને બળ છે, કોઈ કામમાં મદદ કરી શકે. પ્રભુનો આભાર માનું છું, આપણા જીવનો તો બહુ સારા છે. એક સામાન્ય વાત કહું છું, તમારી પાસે કંઈક ને કંઈક પ્રભુએ આપેલું ધન છે અને તમે શેર કરો તો એ વધશે. શેર કરવાથી વધશે પણ ઘટાડો નહીં થાય. પ્રભુ એવું મન આપણને આપે કે આપણને પ્રભુજી આશીર્વાદ આપેલા છે ને આપણે શેર કરીએ. અને ખાસ તો એ કે ન્યાયકાળે જ્યારે પ્રભુ આવે ત્યારે આપણે આપણે મૂર્ખ ના ઠરીએ. આપણું નામ આકાશી નામ આપણને મળેલું હોય, અવિનાશી નામ મળેલું હોય, તો જ આપણે અવિનાશી મુકુટ ધારણ કરવાના શક્તિમાન બનીએ. ઓ મારા બાપના આશીર્વાદી તો આવો, પૃથ્વીનો પાયા નાખ્યા અગાઉ જે રાજ્ય તમારા માટે તૈયાર કરેલું છે એને વારસો. પણ નામ જ નહીં હોય તો મૂર્ખ પે મૂર્ખાલાવ, વેર ઇટ વિલ ગો. આપણે વિશે વિચાર કરી આપણા જીવનો તપાસીએ અને પ્રભુના માર્ગમાં આવીએ. મકાન બાંધનાર પ્રભુના વચનો વાંચતો સાંભળ્યા અને એનો અમલ કર્યો, મજબૂત પાસ સ્ટ્રોંગ ફાઉન્ડેશન. પેલો માણસ પ્રભુના વચનો સાંભળતો નથી, જોતો નથી, એ દરકાર કરતો નથી, પાડતો નથી, વીક ફાઉન્ડેશન, ઘર પડી ગયો. આપણે ક્યાં છે? આપણે આપણી જાતોને તપાસીએ. પ્રભુ એવી કૃપા કરો કે આપણે પ્રભુના માર્ગમાં આપણું જીવન ચલાવનારા બનીએ. આમેન.